5/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 198 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 703. મૂળ કેસેટમાં અવાજ બરાબર નથી.
મુનિ શ્રી લલ્લુજી ઉપર પત્ર લખાયેલો છે. પત્રનું મથાળું છે, સતને અભેદ ભાવે નમો નમઃ. સત મેને અપના સ્વરૂપ, સત માને અપના સ્વરૂપ, અભેદ ભાવે એટલે નિર્વિકલ્પ, વિકલ્પમાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. નિર્વિકલ્પ ભાવે, નિર્વિકલ્પ અનુભવે નમસ્કાર કરું છું. પત્ર આજે મળ્યું, અત્રે આનંદ છે, વૃત્તિરૂપ આનંદ છે, એટલે પરિણતિમાં આનંદ છે. કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો, એટલે તમારો સમય કેવી રીતે વ્યતીત થાય છે તે જણાવો. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે, અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. શું કહે છે? એ જે ત્યાગી હોય છે એ અમુક ક્રિયામાં રોકાય છે, બાહ્ય ક્રિયામાં રોકાવું એમને બને છે. એટલે પહેલાં તો એમણે તમારો દિવસનો સમય અથવા રાત્રિ દિવસનો સમય કેવી રીતે પસાર થાય છે એ પૂછાયું છે, અને બીજી બધી કોઈ પણ પ્રવૃત્તિ, હવે એમને કોઈ સાંસારિક પ્રવૃત્તિ તો નથી જ, એમને કોઈ સાંસારિક પ્રવૃત્તિ નથી, તો બીજી પ્રવૃત્તિ કઈ હોય કે જે ક્રિયાની પ્રવૃત્તિ છે, એ બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય, એટલે યોગ્યતા પ્રાપ્ત થાય, યોગ્યતા પ્રાપ્ત થાય એટલે પાત્રતા ઉત્પન્ન થાય તેવી વિચારણા કરવી યોગ્ય. શું કરવાથી મને પાત્રતા થાય એની વિચારણા કરવી, અને તેનું મુખ્ય સાધન, એ વિચારણાનું મુખ્ય સાધન, એવો પાત્રતા કેળવવા માટેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી, એટલે સર્વ પ્રકારની અપેક્ષા વૃત્તિથી, સર્વ પ્રકારની કામનાઓથી, એટલે ઈચ્છાઓથી ઉદાસીન થઈને સત્સંગ આરાધવો તે છે. આ વિષય બધા મુમુક્ષુઓને લાગુ પડે છે. કૃપાળુ દેવનો આ ઉપદેશ બધા મોક્ષુને લાગુ પડે છે, કે કોઈ પણ આપણે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોઈએ તેમ છતાં પાત્રતા આવી છે કે નહીં એ આપણો મુખ્ય વિચાર હોવો જોઈએ, અને એ વિચારમાં અર્થે આપણે સત્સંગ કરવો જોઈએ, અને એ સત્સંગ પણ શરતી છે. ચાલો સત્સંગમાં તો આપણે રોજ બરાબર ઉપસ્થિત રહીએ છીએ, હવે ખાવા પીવાની બીજા આપણા ઉદયમાં રસથી પ્રવર્તો અથવા પહેલાંની જેમ જ આપણું જીવન ચાલે એમ નહીં હોવું જોઈએ. વૈરાગ્ય સમેત સત્સંગ, વૈરાગ્ય સાથેનો સત્સંગ હોવો પડે છે. વૈરાગ્ય એટલે અહીંયા ઉદાસીનતા, તમામ પ્રકારના બધા જ ઉદય ભાવોમાં નિરસતા આવવી, એને અહીંયા વૈરાગ્ય કહે છે. રસ ઘટી જવો, રસ નહીં હોવો, એને અહીંયા વૈરાગી કહે છે. કેટલાક ઉદય એવા છે કે જે હંમેશા રૂટિન માફક હોય છે, ખાવું પીવું વગેરે, કપડાં લતા, એમાં આપણો રસ ઘટી જવો જોઈએ. સત્સંગ પણ કરવો અને રસથી આ પ્રવૃત્તિ ઉદયભાવોમાં કરવી, પાત્રતા નહીં આવે ત્યાં નુકસાન થશે, પાત્રતા નહીં આવે. જો પાત્રતામાં આવવું હોય તો, અને સત્સંગને સફળ કરવો હોય તો, અપેક્ષા વૃત્તિઓ અવરોધ છે એ ઉદાસીનતાથી દૂર કરવો જોઈએ. ઉદાસીનતા છે એ ઉપેક્ષા ભાવ છે કે જે અપેક્ષા ભાવોથી વિરુદ્ધ છે. અપેક્ષા અને ઉપેક્ષા બંને પરસ્પર વિરુદ્ધ છે. જે જે ઈચ્છાઓ થાય, જે જે વિકલ્પો આવે, એમાં આપણી ઉપેક્ષા એટલે ઉદાસીનતા એટલે નિરસતા હોવી ઘટે છે. સત્સંગને સફળ થવામાં અથવા જ્ઞાની પુરુષના બોધને સફળ થવામાં અવરોધ હોય તો તે આ અપેક્ષા વૃત્તિઓનો છે, અથવા ઉદયમાં રસવૃત્તિઓનો, આસક્તિઓ આસક્તિના પરિણામો છે, રસ સહિતના આસક્ત પરિણામો છે, તે મોટો અવરોધ છે. એ અવરોધ દૂર કરવો જોઈએ અને સત્સંગ ઉપાસવો જોઈએ, એમ અહીંયા કૃપાળુદેવનો ઉપદેશ છે. અને તે સર્વસામાન્ય રીતે બધા જ મુમુક્ષુને લાગુ પડે છે. સત્સંગમાં શું છે, સમવયી પુરુષોનો અથવા સમગુણી પુરુષોનો યોગ. જે જીવો આત્મકલ્યાણ ઈચ્છતા હોય એવા, લગભગ સમાન ઉંમરવાળા, પછી અસમાન ઉંમરવાળા હોય તો એમાં બાદ નથી કાંઈ. કોઈ આપણાથી નાના હોય તો પણ વાંધો નથી, કોઈ આપણાથી ઘણા મોટા હોય તો પણ વાંધો નથી. સમગુણી એ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આત્મકલ્યાણની ભાવનાવાળા જીવો સત્સંગમાં હોય તે જરૂરી છે. જો આત્મકલ્યાણની ભાવનાવાળા જીવો સત્સંગમાં ન હોય તો સંસારની કામનાવાળા જીવો આવશે. કેમ કે બે જ પ્રકાર છે આમાં, એક આત્મકલ્યાણ કરવાવાળા જીવો અને એક સંસારની કામનાવાળા જીવો. સંસારની કામનાવાળા જીવો સાથે સત્સંગ ન કરવો, તે સંગ નથી પણ અસત્સંગ છે અથવા કુસંગ છે, એમાંથી એક હોય છે. એટલે સમગુણીના યોગ એ સત્સંગ છે. એવા સત્સંગમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષોના વચનોનું પરિચર્જન કરવું, એવા મુમુક્ષુ મુમુક્ષુઓ વચ્ચે જે આત્મજ્ઞાની પુરુષો હોય એ સતના સાક્ષાત્કારવાળા છે, એવા પુરુષોના જે વચનો પ્રાપ્ત હોય એ વચનો ઉપર ચર્ચાઓ કરવી, એને પરિચર્યન કહે છે. એ નહીં બધા પડખેથી ચર્ચા કરવી. છે તો સંસારની ઉપાસના વાળા, પણ છતાં કોઈ એ વેદનામાં આવવા ઈચ્છતા હોય તો એમાં પાછો ફરક પડે છે કે જ્યાં સુધી હું વેદનામાં નહીં આવું ત્યાં સુધી મારો અભિપ્રાય પલટો નહીં થાય. એટલે મારે વેદનામાં આવવું જરૂરી છે, મારો આ અભિપ્રાય પલટવો જરૂરી છે. વેદનામાં આવવાનો અર્થ શું, કે સંસારની ઉપાસનાનો મારો અભિપ્રાય મારે પલટવો જરૂરી છે. એવી ઈચ્છાવાળા કેમ વેદના આવે એનો પ્રશ્ન પણ કરશે, તો એની સાથે બેસવામાં વાંધો નથી. હા, જે કોઈ નિષેધ કરતા હોય, વેદના ફેદના કાંઈ અમારે જોતી નથી, અમારે તો આમ કરવું છે ને, અમારે તો આમ કરવું, અમે તો આ સાધન કરશું ને, અમે તો આ સાધન કરશું, એ બધી ગડબડવાળા છે, એ જીવો ગડબડવાળા છે, એમ સમજો. જી હા, એને સંગ કરવો, કેમ કે એ પોતે બીજા રસ્તે ચાલે છે અને આપણે બીજા રસ્તે ક્યારે દોરાઈ જાય એની આપણને ખ્યાલ ન રહે, કેમ કે આપણે એટલી પરિપક્વતા નથી હોતી. પરિપક્વતા હોય એ તો તરત જ એમ સમજે કે આનો સંગ કરવા જેવો નથી, એને તો ખ્યાલ આવી જ જાય. પણ જેને ખ્યાલ ન આવી શકતો હોય એને થોડો સંગ કરતાં પહેલાં આપસમાં ચર્ચા કરવી સારી, કે ભાઈ આપણે ભેગા તો થઈએ છીએ પણ આમાં બધાના આત્મકલ્યાણની ભાવના છે ને, એવું જ છે ને, બીજું ન હોય એ ઈચ્છવા જોગ છે, નહીંતર આપણા સત્સંગની અંદર અસત્સંગ દાખલ થઈ જશે અને એમાં ચોખ્ખું કરવામાં કાંઈ વાંધો નહીં. બહુ બહુ તો એવી સંસારની કામનાવાળા જીવો ન આવે તો એ ઈચ્છનીય છે. આપણે એવા જીવોનું સંગ કરવાનું કામ નથી, ન કરવો આપણે. એમાં સત્પુરુષોના વચનોનું પરિચર્યન કરવું, એટલે એ વચનો ઉપર વિચારણા કરવી. પરિચર્યન કરવું એટલે વિચારણા કરવી, બને શકે એટલી ઊંડી વિચારણા કરવી, એને પરિચર્યન કહે છે. બને એટલા વધુ પડખાઓથી વિચારણા કરવી, એ બધો પરિચર્યનનો વિષય છે, કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. અને એવા પ્રકારથી જો સત્સંગ થાય તો આગળ જતાં સતની પ્રાપ્તિ એટલે આત્માનો સાક્ષાત્કાર થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ જીવ એમ ઈચ્છે કે આપણે કાંઈ નાનીની જરૂર નથી, સત્પુરુષની જરૂર નથી, આપણે શાસ્ત્રો વાંચીને, જ્ઞાનીઓના આચાર્યોના શાસ્ત્રો વાંચીને આપણે આત્મપ્રાપ્તિ કરી લેશું, એ જીવ કલ્પનાએ ચડેલા છે. એ પોતાની કલ્પનાએ સતની પ્રાપ્તિ કરવા માગે છે તો એ કોઈ પણ પ્રકારે, ગમે તે પ્રકાર હાથમાં લઈએ, નહીં કરી શકે, તે નહીં જ કરી શકે. એનું કારણ છે. અહીંયા કેમ કૃપાળુદેવે આગ્રહ રાખ્યો છે, સજીવન મૂર્તિનો આગ્રહ કેમ રાખ્યો છે, તે શાસ્ત્ર છે, આગમ છે, એમાં વ્યાખ્યા છે. એમાં શું છે? વ્યાખ્યા છે, પ્રયોગ નથી. પ્રયોગનો વિષય એમાં આવી શકતો નથી, એટલે એ વિષય એમાં હોતો નથી. હવે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ પ્રેક્ટિકલ નોલેજ, એ પ્રયોગાત્મક ભૂમિકાનો વિષય છે. પ્રયોગ કરતાં 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 આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે નથી થતી. શું? અને એ વિષય આખો બાદ રહી જાય છે. એટલે કોઈને શાસ્ત્ર વાંચતા વાંચતા આત્માનુભવ થાય, અનાદિ મિથ્યા દ્રષ્ટિને સંસ્કાર વગરના જીવને, એ કોઈ રીતે સંભવિત નથી. એટલે એવું લખ્યું કે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરી શકતો, અમુક પ્રકારે પ્રાપ્ત કરી શકે છે એમ નોલેજ. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈએ જ ત્યાં એને એ પ્રેક્ટિકલ જોવા મળે છે અને જોઈને સમજવા મળે છે અને એ સમજાવવા સમર્થ પણ છે, કેમ કે એમાં હાવભાવ સાથે કેટલોક સંબંધ છે. આ વિષયમાં માતૃભાષા કામ નથી આવતી. જે જ્ઞાની પુરુષોનો પુરુષાર્થ હોય છે, અંતર્મુખી પુરુષાર્થ હોય છે, એની જે ચેષ્ટા હોય છે અથવા તેઓ પોતાના સ્વરૂપમાં જાગૃત હોય છે, એ આત્મજાગૃતિની જે ચેષ્ટા છે એ પ્રત્યક્ષ સજીવન મૂર્તિમાં જ જોવા મળે. તમને એ શાસ્ત્રમાં જોવાનું મળે અને એ આત્મજાગૃતિની વ્યાખ્યા શાસ્ત્રમાં ન આવે એ પરિણમનનો વિષય છે. એનું જે સ્વસંવેદન છે એ સ્વસંવેદન શાસ્ત્રમાં લખી નથી શકાતું. એ સ્વસંવેદન જોવા મળે છે સત્પુરુષમાં. એની આત્મશાંતિ શાસ્ત્રમાં લખી નથી શકાતી. એ વેદનનો વિષય છે. એ એમનામાં જોવા મળે છે તમને. એવી જે જોવાની ચીજ છે એ તો સજીવન મૂર્તિ પ્રત્યક્ષ હોય તો જ બની શકે. એમના પરોક્ષ જ્ઞાનીઓના વચનો એમાં કામમાં આવતા નથી. પરોક્ષ જ્ઞાનીના વચનો અને પ્રત્યક્ષ સજીવન મૂર્તિની ઉપસ્થિતિ એની ખરેખર તો તુલના જ ન થઈ શકે. ઇટ કેન નોટ બી કમ્પેર્ડ વિથ. તુલના કરવાનો વિષય જ નથી. પ્રત્યક્ષ પરોક્ષ તુલના કરવાનો વિષય જ નથી. મંદિરની સરખામણી મંદિર સાથે થાય, મંદિરની સરખામણી બંગલા સાથે ન થાય. કેમ? એ બેનું કન્સ્ટ્રક્શન જ જુદું હોય છે આખું. મંદિરનો ઘાટ મંદિરનો ઘાટ હોય અને મકાનનો ઘાટ એની સરખામણી ન થઈ શકે. તે મંદિરને મસ્જિદની પણ સરખામણી ન થઈ શકે. મંદિર એટલે મંદિર બસ. એમ પ્રત્યક્ષ જ્ઞાની અને પરોક્ષ જીન વચન હોય, જીનેન્દ્રદેવના વચન હોય તો સરખામણી ન થાય. એવી ક્રાંતિકારી વાત એમણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. જીનવાણીથી જીન ઉપકાર થયો છે તો કે એની સમ બરાબરી ન થાય. સમ એટલે બરાબર, એની બરાબરી ન થાય. એ વાત પાત્રતાવાન જીવને સમજાય છે, વિદ્વાનોને નથી સમજાતી. કેમ કે એ ગુણસ્થાનની ગણતરી મૂકે, એ કર્ણાનુયોગને જોવે કે સદગુરુ નીચેના ગુણસ્થાને છે અને જિનેન્દ્ર 13મા ગુણસ્થાને દિવ્ય ધ્વનિમાં આમ બોલ્યા છે. ઓકે, એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. પાત્રતામાં આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થવો તે આત્મવિચાર છે. શું? પાત્રતામાં આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થવો એનું નામ આત્મવિચાર છે. અને આત્મકલ્યાણનો વિચાર ઉગે જ નહીં એમ કે છે. શું? એવો લક્ષ્ય ન હોય પ્રત્યક્ષ સદગુરુ વિશેનો તો ખરેખર એ જીવને આત્મકલ્યાણ કરવું છે એ વાત માનવા યોગ્ય નથી. જી मंदिर जी में तो कैसे हो सकते, कोई चीज बराबरी होती है इसकी सरखामणी हुए, बराबरी जिसमें नहीं हुए इसके सरखामणी कैसे हुए? ये प्रत्यक्ष परोक्ष का सिद्धांत समझाने की बात है कि उसकी बराबरी नहीं होनी चाहिए, इसकी बराबरी नहीं होनी चाहिए। नानी पुरुष ने कहीं चार हाथ वगैरह निशानी होती नहीं, ये बीजा मानस जेवा मानस ज होय छे, जेवी मानस नी चेष्टा होय छे तेवी ज होय छे, ये खाय छे पीए छे बोले छे हसे छे बेसे छे उठे छे सूए छे। आज अने गया काल मां जे ज्ञानी प्रत्यक्ष छे तेनू महात्मो वागजाल थी थई गेला ज्ञानीनू जाने छे तेवू जणातुं नथी। केवी सूझ आवी छे सुभाषभाई ने, शो सुभाषભાઈ ને એમ સુભાષભાઈનો પત્ર છે અને એમણે કેવી સૂઝ આવી છે, 1952માં લખેલો પત્ર છે। આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે એટલે પ્રત્યક્ષનું મહાત્મા વાગજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી, એ જ મોહની કર્મનું બળ છે, દર્શન મોહનું બળ છે, એમ કેવી સૂઝ આવી છે। પણ પ્રત્યક્ષ જ્ઞાનીનું મહાત્મા જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે તેમ જ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે। ગયા કાળના જ્ઞાનીઓનું તો સૌ મહાત્મ કરે છે પણ પ્રત્યક્ષ જ્ઞાનીનું એટલું મહાત્મ નથી કરતા, એટલું જો કરે તો એ સુગમ રીતે તરવાનો ઉપાય છે, તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી। એક જગ્યાએ તો એમણે પૂછ્યું છે કે આવું કેમ છે કે જ્ઞાની ચાલ્યા ગયા પછી એનો મહિમા બહુ કરે, લોકોને હોય ત્યારે ન કરે, એવું કેમ છે, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે એમને એક જગ્યાએ, શું એક પત્રમાં, તો એવું કેમ છે કે, અને એનું કારણ છે કે પ્રત્યક્ષ હોય ત્યારે એમની દિનચર્યા જોવે એટલે સામાન્ય માણસ માણસ જેવી લાગે, એટલે એમાં તો કાંઈ મહિમા આવે નહીં બાહ્ય દ્રષ્ટિથી, પછી બધા મહિમા કરે એટલે લોલમાં લોલ કરે, શું પ્રત્યક્ષ વખતે તો એવું કાંઈ સૂજે નહીં, અને સૂજે તો તરવાનો એ સુગમ ઉપાય છે। હવે એ વિષય થોડો સૂક્ષ્મ પણ છે, ગંભીર પણ છે, અને એવું જોવા માટે પાત્રતા અપેક્ષિત પણ છે, બધાને એવું નથી સમજાતો, એટલે ઘણાય જીવો જ્ઞાનીના સંગમાં આવી અને પાછા છૂટા પડી જાય છે, ઘણાય જીવોને એ વાત નથી સમજાતી, અથવા ઘણા ઓગે ઓગે આખી જિંદગી સંગમાં રહીએ છે। જ્યારે કોઈ પાત્રતાવાન જીવો છે એટલે તથા પ્રકારનો પુરુષાર્થ કરવાની તૈયારીવાળા જીવો છે એની નજરમાં એ વાત આવે છે। એક દાખલો લઈએ કે તમે અંધારામાં ઊભા છો, ઘોર અંધારામાં ઊભા છો, હા, તમે કોઈ ચીજને ગોતો છો પણ અથવા રસ્તો ભૂલા છો, કઈ બાજુ મુખ્ય માર્ગ છે એ તમે કેડીઓમાં અટવાઈ ગયેલા અંધારામાં છો, ત્યારે તમે એક સેકન્ડ માટે પણ અજવાળાની અપેક્ષા રાખતા હો કે જો ક્યારેક આટલા ઘોર અંધારામાં વીજળીનો ઝપકારો થઈ જાય ને, બાકી તો અહીંયા અજવાળું મળવાનો કોઈ ક્લાસ નથી, કોઈ અવકાશ નથી, પણ એક જો વીજળીનો ઝબકારો થાય ને તો કઈ બાજુ સડક છે એ તરત ખબર પડી જાય, પછી એ બાજુ હાલવા માંડીએ. તો એ ટાપીને બેઠો હોય તો એને અજવાળું થયું કે ન થયું, ભલે એક સેકન્ડ માટે એ પૂછવું ન પડે, કેમ કે અજવાળા નહીં અપેક્ષા આતુર વૃત્તિમાં એ ઉભો થાય. એટલે એને ઉપરથી ન જાય, અને બીજાને જેને કાંઈ અંધારામાં જ પીડ્યો છે ને એને એમ જ છે કે આ તો અંધારું કાંઈ મટવાનું નથી, આમાં અંધારામાં જ આપણે તો અટવાવાનું છે. એ અંધારામાં જ કોન્સેપ્ટમાં પીડ્યો હોય એને એક સેકન્ડ માટે અજવાળું થાય તો એને રસ્તો ન દેખાય, કેમ કે એ રસ્તો ગોતવામાં પીડ્યો નથી, ઊભો નથી. એમ જે આ ચીજ સમજવા માટે આતુર છે એને એ દેખાય છે. 254મો પત્ર કાઢો, 254 છે શાસ્ત્ર છે ને તમારી પાસે. બસો ને નિવાસી પાને છેલ્લે લખ્યું છે, અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, હવે લખે છે, અને મહાત્માઓના જોગે, જોગે એટલે પ્રત્યક્ષ યોગે, તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, લૌકિક ચેષ્ટા ન જોવી, એમ કહે છે કે ખાય છે, પીએ છે, હસે છે, બોલે છે, સૂવે છે, ઊઠે છે, બેસે છે. એમને બગાસું આવે એ બીજાને આવે એવી રીતે જ આવે, કે બીજી રીતે ન આવે. કાંઈ ઉધરસા થઈ હોય તો બીજાને ઉધરસ થાય એવી રીતે જ ઉધરસ થાય, ને તાવ આવે ત્યારે બીજાને તાવ આવે એવી રીતે જ શરીરનું ટેમ્પરેચર આવે. પણ એટલે એમના લૌકિક ચેષ્ટા કે ક્રિયાઓને ન જોવી, તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ત્યારે ખીમજીભાઈએ પ્રશ્ન કર્યો કે કેવી રીતે, એનો જવાબ આપ્યો છે, જુઓ તમારા પ્રશ્નનો અહીંયા જવાબ. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, અજ્ઞાન અંધકારમાં ઊભો છું અને મારે માર્ગ જોઈ લેવો છે, અંતર્મુખનો માર્ગ મારે જોવો છે, અંતર્મુખનો માર્ગ જોવો છે, ત્યારે એમની ચેષ્ટામાં, એમના વચનોમાં, એમના હાવભાવમાં એનો ચમકારો ક્યાંક ક્યાંક થતો હોય છે. જેમ વીજળીનો ચમકારો થતો હોય છે એમ એનો પણ ચમકારો ક્યાંક ક્યાંક થતો હોય છે. ઓળખવાની પરમ તીવ્રતા જેને રાખી હોય એના માટેની વાત છે. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. શું શરત મૂકી કે જો ઓળખવાની પરમ તીવ્રતા રાખી હશે તો ઓળખાશે. કોને ઓળખાશે, ક્યારે ઓળખાશે, આ પ્રશ્નનો જવાબ છે કે ઓળખવાની તીવ્રતામાં ઊભો હશે એવા જીવને ત્યારે ઓળખાશે. મુમુક્ષુના નેત્રો, અહીંયા એમણે સિદ્ધાંત મૂક્યો, એવા પાત્રતાવાન જીવોના નેત્રો એટલે જ્ઞાન ચક્ષુ, સમજણના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એને એની પરખ આવી જાય છે. શું આઠસો પચીસમાં તો બહુ સરસ વાતો છે, એ તો એટલી બધી સ્પષ્ટતા એમણે કરી છે આ વિષય ઉપર, ભાગ્ય જ ક્યાંય જોવા મળે એવી સ્પષ્ટતા એમણે કરી છે. પાનું 618 પાને છે. આત્મસ્વભાવની નિર્મળતા થવા માટે કાવીઠાવાળા ઝવેરચંદભાઈને, રતનચંદભાઈને પત્ર લખેલો છે. આ બંને ભાઈઓ બંને ભાઈઓ છે, ઝવેરચંદ ભાઈ અને રતનચંદ ભાઈ, એ બંને ભાઈઓ છે કાવીઠા. બીજી એમના મકાનો ત્યાં છે, એમના પરિવારવાળા ત્યાં રહે છે, અને જે કોઈ કૃપાળુદેવ ત્યાં કૃપાળુદેવ આવીને નિવૃત્તિમાં રહેલા છે કાવીઠાની અંદર, એમના જ મકાનમાં રહેલા છે. એક મકાનમાં સત્સંગ ચાલતો હતો અને જ્ઞાન ધ્યાન એ કરતા હતા. બીજા મકાનમાં અંબાલાલભાઈ રસોઈ કરતા હતા અને જમતા હતા. હજી પણ લોકો કૃપાળુદેવની યાત્રાએ, એમના સ્થાનની યાત્રાએ જાય છે, એ લોકોનો ખૂબ આદર સત્કાર કરે છે. આજે એમના પરિવારવાળાઓ, એમના પરિવાર પછી લાગી પડ્યા કે હવે રોકાઈ જા, એમાંથી રોકાવાનું થયું. શિકાગોમાં જે રોકાવાનું થયું ને પછી તમને ફોન ન કર્યો, એ લોકોનો બહુ આગ્રહ હતો. બહુ ભાવુકતામાં આવી ગયા, કોઈની સાથે ચર્ચા વિચારણા કર્યા વિના રોકાઈ જાઓ રોકાઈ જાઓ. પછી બધું ભાઈ પાછળથી બધાને આ રસપર ચર્ચા વાર્તા થઈ હોય, આપણે જરા જોઈ વિચારીને રોકાવું, એટલે પછી તમને શિકાગો ફોન કર્યો ન્યુયોર્કથી કે ભાઈ કેમ છે ત્યાં પરિસ્થિતિ. એકવાર તો મેં ન્યુયોર્ક પાછા આવી ગયા શિડ્યુઅલ પ્રમાણે. એ આ ઝવેરચંદભાઈના રતનચંદભાઈના દીકરાઓ છે. આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, એક સત્સ્રોત અને એક સત સમાગમ. પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ જીવને ક્વચિત ક્વચિત પ્રાપ્ત થાય છે, હંમેશા પ્રાપ્ત નથી થતો. હંમેશા પ્રાપ્ત થતો હોય તો એ બહુ મોટા ભાગ્યની નિશાની છે, પણ ક્વચિત ક્વચિત પ્રાપ્ત થાય છે, બહુ ભાગ એવું બને છે. પણ જો જીવ સદ્દ્રષ્ટિવાન હોય, એટલે કે આત્મકલ્યાણની ભાવનાવાળી દ્રષ્ટિ જેની હોય, તો તે સત્સૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. જે ઘણા સત્સૃતના સેવનથી લાભ થાય એ તો અલ્પકાળમાં થઈ જાય. કેમ કે શા માટે એમ થાય છે? કેમ કે સત્સૃત છે એ પણ જ્ઞાનીના જ વચનો છે, અને પ્રત્યક્ષમાં પણ એમના જ વચનો મળશે. તો કે વચનો ઉપરાંત શું મળશે એ હવે કહેવું છે અહીંયા. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયમાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન, એ પ્રભાવ દેખાય છે. પ્રત્યક્ષ યોગમાં એમનો જે ગુણનો અતિશય પ્રગટ થયો છે, એમનો જે આત્મા નિર્મળ થયો છે, એનાથી પ્રભાવિત થયેલા વચનો છે પ્રત્યક્ષમાં. અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે, અને એમની જે અંતર્મુખ વૃત્તિ છે, અંતર્મુખનો પુરુષાર્થ છે, એમાં જે આત્મજાગૃતિની ચેષ્ટા છે, એ બધી ક્રિયા પ્રત્યક્ષ જોવા મળે છે. એ વચનમાં જોવા ન મળે, એ પ્રત્યક્ષમાં જોવા મળે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. વધુને વધુ સમાગમ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવા યોગ્ય છે. એવા યોગના અભાવે, પછી એવો યોગ ન હોય ત્યારે, એટલે પ્રારબ્ધ એવી રીતે સાથ ન દેતું હોય ત્યારે સત્સૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. પણ ક્યારે? ઓલો પ્રયત્ન પૂરો કર્યા પછી. પ્રત્યક્ષ યોગનો પ્રયાસ અને પ્રયત્ન પૂરો કર્યા પછી એમ થાય કે હવે આચાર છીએ, તો પછી સત્સૃતનો પરિચય કરવો. પછી એ સત્સૃત કોને કહેવાય એના વિશેષણ લીધા છે. એ શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુ જેનો સમસ્ત ઉપદેશ છે, અને સર્વે રસ શાંતરસ ગર્ભિત જેમાં વર્ણવા છે. ક્યારેક શૌર્ય રસની વાત કરી હોય, ગમે તે રસની વાત કરી હોય, પણ શાંતરસ ગર્ભિત વર્ણન કર્યું હોય એવા શાસ્ત્રોનો પરિચય તે સત્સૃતનો પરિચય છે. ફલાણું શાસ્ત્ર એમ નામ નથી આપ્યું, તો એવી રીતે વ્યાખ્યા કરી છે. એટલે શું છે, એ જોવાનો વિષય છે, જોવાનો વિષય છે, એટલે પરિણમનનો વિષય છે, એમના અનુભવનો વિષય છે, એટલે એ ફીલ કરે છે, અનુભવ એટલે એ ફીલ કરે છે, એ વિષય છે. એટલે ફિલિંગનો એવો નિયમ છે કે તમે કોઈ પણ પ્રકારની ફિલિંગને જુઓ તો તમને એવી ફિલિંગ આવવાનો પ્રકાર ઊભો થાય. દાખલા તરીકે તમે રસ્તામાં એક કૂતરાનું બચ્ચું, ગલુડિયું, પિલ્લું દુઃખી થતું જુઓ કે માથું હળી ગયું હોય કે એના પીડા કોઈ એક્સિડન્ટથી પીલાઈ ગયો હોય, પીચાઈ રાડો પાડતું હોય, તમને કરુણા આવવાની સીધી. એ દુઃખી છે એટલે તમે દુઃખી થવાના, દુઃખીને જોઈને દુઃખી થાય છે માણસ. તમે જ્યાં બધા હસતા હોય, ખિલખિલાટ કરતા હોય એ વાતાવરણમાં જાઓ તો તમે અમથા અમથા હસવાના, હસી પડવાના. તમને કોઈ સ્માઇલ આપે તો તમે સ્માઇલ આપો છો કે નથી આપતા? ફોરેનમાં તો આ બહુ પદ્ધતિ છે, જો તમારી કોઈની સાથે નજર મળી જાય તો તમને સ્માઇલ આપે. એક શિષ્ટાચાર છે ત્યાં, સ્માઇલ આપે ને તમે સામે સ્માઇલ ન આપો તો તમારું શિષ્ટાચાર ન લાગે એ લોકોને. ફિલિંગ સ્ટેજ છે આ. એમાં શું છે, બુદ્ધિના સ્તર પર તમને વિચારથી અહોભાવ આવે છે, એની કિંમત થાય છે, વિચારથી એનું મૂલ્યાંકન થાય છે, એ થિંકિંગ સ્ટેજમાં જાય છે. બૌદ્ધિક લેવલ છે એ થિંકિંગ સ્ટેજમાં જાય છે. હા, એ પણ એ થિંકિંગ લેવલ ઉપર આવે છે, ફિલિંગ લેવલ ઉપર આવવો જોઈએ અહોભાવ. શું કહેવું છે, જેમ પાડોશીને આપણે કાંઈ લેવા દેવા નથી, પણ એને ત્યાં મૃત્યુ થયું હોય અને બહુ રોતા હોય તો અમસ્તાર ગયા હોય તો એને બે આંસુ પડી જાય, બહુ દુઃખી જોઈને. આપણા પાડોશી આટલા બધા દુઃખી છે, અમસ્તો ખરખરો કરવા જાય તો એને બે આંસુ પડી જવાના, એનો અર્થ શું થાય છે કે તમે એની ફિલિંગથી એની અસર નીચે આવો છો. એમ જ્ઞાનીની જે જ્ઞાન દશાની ફિલિંગ છે, એનો અનુભવ છે, એની અનુભૂતિ છે, એમાં શાંતિ છે, સ્વસંવેદન છે, એમાં આત્મજાગૃતિ છે, એમાં આત્મપુરુષાર્થ છે, ઘણી ઘણી વાતો છે એની અંદર. હવે તમે એ જોવા માટે આતુર હો તો અને એવી યોગ્યતાવાન હો તો તમને એ વસ્તુ જોવા મળે ત્યારે તમને એની ફિલિંગ આવવાની પરિસ્થિતિ એક ઊભી થાય છે. એનું નામ પ્રત્યક્ષ યોગથી પ્રાપ્ત થયેલો બોધ છે. વચનોથી બોધ પ્રાપ્ત થાય અને આ પ્રકારના ભાવોથી જે બોધ પ્રાપ્ત થાય, વચન છે એ પુદ્ગલાત્મક છે, એમાં જીવન નથી. વચનો છે પુદ્ગલાત્મક છે ને એમાં જીવન નથી, અને ભાવો છે એમાં જીવન છે. કેટલો ફેર છે, જીવન મૃત્યુ જેટલો ફેર છે, મરદાન અને જીવતા વચ્ચે ફેર છે એટલો ફેર છે. એટલે પ્રત્યક્ષની તુલના જ ન થાય કોઈની સાથે, કેમ કે એની બરાબરીનો કોઈ પરિસ્થિતિ જોવામાં નથી આવતી. પરોક્ષતામાં કોઈ સ્થિતિ એની બરાબરીમાં જોવામાં નથી આવતી. એમના ભાવભાવમાં આવે છે, ભાવભાવમાં આવે છે. તમે જુઓ, એક માણસ બોલે કે ન બોલે, બોલે કે ન બોલે, તમે એના ચહેરા ઉપરથી, એની આંખો ઉપરથી, એના હોઠ ઉપરથી, એના નાકના ટેરવા ઉપરથી, ફેસની મુખાકૃતિમાં એટલા બધા ચેન્જીસ છે, એટલા બધા ફેરફારો થાય છે, વગર બોલે તમને સમજાય કે ન સમજાય કે આ ભાઈને કાંઈક માકું પડી ગયું છે, હે ન સમજાય, સમજાય જાય. સમજે છે ને, 6 મહિનાનું બાળક એની મા એને ગોદમાં લે અને બીજા ગોદમાં લે, એને ફરક કેમ લાગે છે એવું સમજે છે? એને કાંઈ વિચાર શક્તિ લાંબી છે? એ કાંઈ વચનોને સમજે છે? તમારી ભાષાને સમજે છે? એને તો ભાષા જ્ઞાન જ નથી. એ શું જોવે છે? તમારા હાવભાવ જોવે છે. એની મા એને જે પ્રેમ કરે છે એ બીજા કોઈ કરતા નથી. એટલું જ્ઞાન 6 મહિનાના બાળકને હોય છે તો તમે તો બહુ મોટા છો, એટલું બધું સમજી શકો. હા, એને પારદર્શકતા કહે છે. એને શું કહે છે? પારદર્શકતા કહે છે કે ભાઈ વાત કરે છે ને એમાં એની પારદર્શકતા સમજાય છે. એટલે પારદર્શકતા એટલે સ્વચ્છતા. એ સ્વચ્છતા કોઈ કૃત્રિમતાથી બોલે ને કોઈ સહજ બોલે ન સમજાય. કોઈ કૃત્રિમતા કરીને ઘણો વઘાર કરીને બોલે, લ્યો હે, ઘણી આર્ટિફિશિયાલિટી હોય કે માણસને ન સમજાય એવું કાંઈ થોડું છે? સમજાઈ જાય. અને પારદર્શક અને જે નેચરલ હોય, કુદરતી હોય, એ સમજાઈ જાય છે માણસને. એટલે હાવભાવથી તો આપણે ઘણું સમજીએ છીએ. 6 મહિનાના હતા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હાવભાવથી આપણે ઘણું સમજીએ છીએ. પણ એ બધો આપણો પરિચિત વિષય છે. શું છે? એ બધો આપણો પરિચિત વિષય છે. એટલે રાગ, દ્વેષ, મોહ એ ત્રણેય પ્રકારની લાગણીને આપણે પકડીએ છીએ કે ભાઈ આને અત્યારે દ્વેષ થઈ ગયો છે, એની આંખ ફરેલી છે, એને દ્વેષ થઈ ગયો છે, તરત ખબર પડે. અરે આપણે બહુ ઘણા વખતે કોઈ સ્નેહી સ્વજન હોય, જેની સાથે ઘણો સ્નેહ હોય, ઘણા વખતે મળે, દૂરથી અવાજ ન આવે એટલે દૂરથી જ્યારે આપણે એકબીજાને જોતા હોય ત્યારે શું કહે? ભાઈ એની આંખો જ હસતી હતી. શું કહે? એની આંખો હસતી હતી. બોલવાની શું જરૂર છે? બોલવાની જરૂર નથી. અથવા ઘણી વખત એવું હોય કે બધાની વચ્ચે બોલવાનો પ્રસંગનો હોય, બોલવાની પરિસ્થિતિનો હોય, બોલવાનું વાતાવરણનો હોય, પણ આંખથી ખબર પડે કે ભાઈ અમે મળ્યા હતા, કેમ લાગ્યું તમને? કે ભાઈ અમને આંખો હસતી હતી. બોલવાનો પ્રસંગ નહોતો, બોલવા જેટલો સમય નહોતો, એવી રીતે મળ્યા પણ નહોતા, પણ અમે એકબીજાને જોયા છે અને એમની આંખો હસતી હતી. બસ પતી ગઈ. ખબર પડે છે કે નથી પડતી? હે, ન બોલ્યા હોય તો પણ અંતર નહોતું કે આપણા પ્રત્યે નારાજગી નહોતી, એ વાત સમજાય છે કે વગર બોલે નથી સમજાતી કે સમજાઈ જાય છે? એવી રીતે ક્રિયાચેષ્ટિતપણું છે એ આપણે સમજીએ છીએ. રાગ દ્વેષ મોહના પરિચિત ભાવોથી આપણે સમજીએ છીએ. આ વિષય અપરિચિત જરૂર છે. નાની પુરુષને ઓળખવાનો વિષય આપણો અનાદિથી અપરિચિત છે, છતાં પણ મુમુક્ષુતા આવે, પાત્રતા આવે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જેમ ઝવેરી હીરાને ઓળખે છે એ મુમુક્ષુના નેત્રો ઓળખી લે છે. એ એની પાત્રતા હોય છે, એની એની ક્રિયાચેષ્ટિતપણાથી ઓળખી લે છે. એની પારદર્શકતા અછની રહેતી નથી. હા, બાકી તો આત્માની વાત ને તત્વની વાત તો વિદ્વાનો પણ કરતા હોય છે, પણ એની અંદર આડંબરનો પાર નથી હોતો. ખૂબ આડંબરથી વાત કરી શકે અને બાહ્ય દ્રષ્ટિવાળાઓને આકર્ષણ પણ થાય, વાહ બહુ કેવી સરસ વાત કરે છે, કેવી સરસ સમજાવે. પણ એ પારદર્શકતા, એ પારદર્શકતા છે, સહજતા એ સહજતા છે. તો એમાં દેખાવ કરવાની જરા પણ વૃત્તિ નથી હોતી. યજ્ઞમાં આવ્યા પહેલા ઓછો પ્રકાર છે, એમાં શક્યતા ઓછી છે. આમ તો મુમુક્ષુતા આવી, મુમુક્ષુતા ક્યારે આવે છે? વેદના પછી આવે છે. એટલે ઓળખાણનો વિષય દ્રઢ મુમુક્ષુતા આવીએ, અથવા પૂર્ણતાનું લક્ષ અથવા આત્મકલ્યાણનું લક્ષ બંધાયે ઓળખાય છે. હવે એ પહેલા ની પરિસ્થિતિમાં બહુભાગ મુમુક્ષુઓ છે, ત્યાં કાંઈક સ્કોપ છે કે નહીં એનો વિચાર કરવો જોઈએ. હવે એ પહેલાં ઓગ સંજ્ઞામાં છીએ. ઓળખાણ પહેલાં શું છે? ઓગ સંજ્ઞામાં છીએ. બૌદ્ધિક સ્તરે વિશ્વાસ આવે છે, કેમ કે કેટલા ઘણા મૂંઝવતા પ્રશ્નો, અસમાધાનના પ્રશ્નો સમાધાનમાં ફેરવાય છે, એટલે વિશ્વાસ આવે છે. એવી પરિસ્થિતિમાં ઓગ સંજ્ઞાએ નિષ્કામપણે જો ભક્તિમાં રહેવાય, ભક્તિ તો થશે પણ સકામતા ન આવે, અને નિષ્કામપણે જો રહેવાય તો ત્યાં આગળ વધવાનો સ્કોપ છે. એ એક એવું તત્વ છે, નિષ્કામતા એક એવું તત્વ છે કે જે નિર્મળતાને લાવે છે અને દર્શન મોહને ઘટાડે છે. ઓગ સંજ્ઞામાં આટલી જગ્યા છે. જાનકી વાણી ક્યાં પ્રશ્ન છે? સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, જો શબ્દ વાપર્યો છે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, એ પહેલાં કોઈને સત પ્રાપ્ત થઈ શકતું જ નથી, એમાં પણ જ છે કે થઈ શકતું જ નથી. સત સમજાય છે પ્રથમ, અને સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ આવે છે, આ બધું સજીવન મૂર્તિ મળે થાય છે. એ પહેલાં કોઈને સત સમજાતું નથી, માર્ગ મળતો નથી, અને પોતાના સ્વસત ઉપર લક્ષ આવતું નથી. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે, આ અમારું હૃદય છે. બોલો, કેવી શૈલીથી વાત કરી છે એમને. અમારા હૃદયથી વાત કરીએ તો આ છે. શું એનો અર્થ શું થાય છે? કે જ્ઞાની છે એ બહુભાગ એમ કહેતા નથી કે તમે અમારો સમાગમ કરો તો તમને લાભ થશે. અનેક પ્રકારે ઉપદેશ આપે, અનેક પ્રકારે અસ્થિથી નાસ્તિથી ઉપદેશ આપે. આવી વાત ભાગ્યે જ કરે છે. આ તો કૃપાળુદેવે બહુ કૃપા કરી છે, બાકી લગભગ કોઈ કહેતા નથી એવું. અને કહેતો પણ જીવ અવલચંડાઈ જ કરે. ત્યાં કાંઈક પોતાને અંગત રીતે લાભનું કારણ હોવું જોઈએ, નહીતર આમ કેમ કે છે. સીધો એને પોતાના માપે માપે, કેમ કે જીવ તો સંસારમાં બધા સ્વાર્થી જીવો છે. સંસારમાં ભલે એ કુટુંબમાં ભલે રહેતા હોય, પણ સંસારમાં તો બધા સ્વાર્થી છે. એની તો વાંકો પડે ત્યારે ખબર પડી છે, બધાને અનુભવ થાય છે, એટલે એમાં કંઈ સમજાવવાની જરૂર નથી. એટલે એની દ્રષ્ટિ જે હોય છે એવી રીતે જ જોઈ લઈએ, એટલે કોઈ કેદ નહીં બને ત્યાં સુધી. કેમ કે એ સમજે કે આમાં વાંકો પડવાની જગ્યા વધારે છે, કોઈક બિચારાને લાભ થાય, બાકી મોટાભાગને વાંકો પડે. કૃપાળુદેવે તો ઘણી કૃપા કરી એ વિષયમાં, એટલે એમણે એમ કીધું કે સજીવન મૂર્તિ પ્રાપ્ત એટલે શું છે. બીજી બીજી વાતો ઘણી કરે, મારે કહેવું જોઈએ, બીજી બીજી વાતો ઘણી કરે, પણ તમે મારો સત્સમાગમ કરો એવું ન કહે. તો એ વાત એ હૃદયમાં રાખે છે. અહીં એમણે ખોલી નાખ્યું હૃદય, એ વાત એ હૃદયમાં રાખે છે, ખોલીને કહેતા નથી. અમારી એક મુમુક્ષુ હતા, નાની ઉંમરમાં મુંબઈનો વેપાર ધંધોને લાખોની આવક છોડી અને ગુરુદેવના સત્સમાગમમાં આવી ગયા. તો ગુરુદેવ આડકતરી રીતે ધ્યાન ખેંચે, એ જો 60-70 વર્ષના થયા હજી દુકાનનો થોડો મૂકતા નથી કે, આ જો 40 વર્ષની ઉંમરે અહીંયા આવી ગયા કે. હવે એમાં કંઈ બહુ સમજી ગયા તા એવું નહોતું, કે બહુ સમજતા હતા એવું નહોતું, પણ એને પ્રત્યક્ષ યોગનો જે વિચાર આવ્યો એને એ સપોર્ટ કરતા હતા. હવે આડકતરી રીતે વાત હતી, હૃદય કૃપાળુ દેવ હૃદય ખોલીને વાત કરે છે એવી ખોલીને નહોતા કહેતા, ખુલ્લું કરીને નહોતા કહેતા. એ વાત હૃદયમાં રાખે છે જ્ઞાનીઓ બહુ ભાગતો. શું કે સજીવન મૂર્તિના લક્ષ વગર કાંઈ પણ કરવામાં આવે એટલે પોતાની મેળે પુસ્તકો વાંચે, એટલે ઓડનો ચોડ વેતરે, ક્યાં ભૂલ ખાય એને ખબર પડે નહીં, અપેક્ષા કાંઈક હોય ને પોતે સમજે કાંઈક, એટલે નવું બંધન ઊભું કરે, મિસકોન્સેપ્ટ વધારે. આ અમારા હૃદયમાં આ વાત પડી છે. હા બેનશ્રી માટે એમ કીધું કે એમના ચરણમાં વળગી રહેશે એનો બેડો પાર થઈ જશે, એમ કીધું. એમને જે વળગીને રહેશે એનો બેડો પાર થઈ જશે, એમ જ કીધું. કે ભલે ઓછું સમજે પણ વળગીને રહેશે ને, અને થયું એવું જ તે. ભલે ઓછા સમજવા વાળા હતા પણ વળગીને રહ્યા ને એને નુકસાન ન થયું, બાકી બધા ચડી ગયા બીજી રીતે, બહુ વિમુક્તામાં આવી ગયા, એવું બની ગયું. પરિસ્થિતિ જોઈને એમણે કીધેલું કે ભાઈ વળગીને રહેશે એનો બેડો પાર થઈ જશે, થોડી સામાજિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. આ કાળમાં સુલભ બુદ્ધિપણું પ્રાપ્ત થવામાં આ કાળ જ વિઘ્નભૂત છે, એવો કાળ છે. અસત્સંગથી ઘેરાયેલો અને કુસંગમાં આવતા વાર ન લાગે, શું એ સુલભ બુદ્ધિપણું એટલે બોધની અસર જેને સુગમપણે થાય, સહજ માત્રમાં થાય એવી પરિસ્થિતિ જોવામાં આવતી નથી આ કાળમાં. એમાં વિઘ્ન જ આવે, બોધની અસર થવામાં વિઘ્ન આવે. કેવી રીતે આવે? આ એક વાર સત્સંગમાં આવે ને પાછો કુસંગ કે અસત્સંગમાં નો પ્રસંગ આવે એટલે અહીં બોલો ધોવાણ થઈ જાય. કંઈક ભાવ આવ્યો હોય, એનો ભાવ આવ્યો થોડો ઘણો આવ્યો હોય, એ ધોવાણ થઈ જાય. એ કાળ જ વિઘ્નભૂત છે આ કાળ. કંઈક બીજા કાળ કરતાં બહુ હજુ તેનું વિષમપણું ઓછું છે, એટલે હવે પછીનો જે કાળ આવે છે એના કરતાં હજી થોડું ઓછું છે. તેવા સમયમાં વક્રપણું જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. શું છે, વક્રપણું અને જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવો કોઈ વ્યવસાય હોય તો એનાથી ઉદાસીનપણું થવું એ લાભનું કારણ છે. વ્યવહાર વ્યવસાયમાં જ વ્યવહાર કરવો પડે ને, લેતી દેતી બધી જે કરવી પડે એ પ્રકાર. સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાને જે કાંઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ્ય ઓછો રાખજો. એ કર્ણાનું યોગનો વિષય છે. જગતનું વર્ણન કર્યું હોય કે ભાઈ મધ્યલોકમાં આ પ્રકારે છે, ઉર્ધ્વલોકમાં આ પ્રકારે છે, અધોલોકમાં આ પ્રકારના હોય છે બધા, એ બધા વાંચવાનું કાંઈ તમને, એટલે અપ્રયોજનભૂત વિષય એ વાંચવાનો લક્ષ્ય ઓછો રાખજો. હા, વક્રપણું એટલે આડું લીએ, સીધી વાતને પણ આડી લીએ, એનું નામ વક્રપણું છે. અત્યારે એ કાળ વધારે છે. એક જમાના પહેલા જડપણું વધારે હતું. 50 વર્ષ પહેલાં તમે જુઓ, 50-100 વર્ષ પહેલાં તો સંપ્રદાયમાં લોકો જડ ક્રિયામાં પડ્યા રહેતા હતા. બુદ્ધિ લગાવે નહીં, જે કુળમાં જન્મમાં હોય એ કુળમાં જે ક્રિયા ચાલતી હોય જડની જેમ ક્રિયા કરે. અત્યારે હવે થોડો બુદ્ધિવાદનો જમાનો આવ્યો છે. શું એટલે જડતા ક્રિયા જડતા નથી, બુદ્ધિ લગાવવા માગે છે, પણ હવે બુદ્ધિ અનાદિથી મતી અવળી છે એટલે થોડુંક આડું લઈ લે છે, એ વક્રપણું છે. શું તેવો લક્ષ વાંચવાનો ઓછું રાખજો. અને જુએ શું નથી કર્યું, આત્મકલ્યાણ માટે જીવે શું નથી કર્યું કે જે હવે શું કરવું, એવો એ ભાગ વાંચવાનો અને વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો. એટલે ટૂંકામાં એમ કહી દીધું કે પ્રયોજનભૂત ઉપર તમે વધારે ધ્યાન દેજો અને અપ્રયોજન ઉપર તમે ધ્યાન નહીં દેતા એમ કહેવું છે. કેમ કે જો જીવને કુતૂહલ વૃત્તિથી આ જગતનું વર્ણન આવે, કુતૂહલ વૃત્તિ હોય ને બધી કે અહીંયા શું છે ને, સ્વર્ગમાં શું છે ને, નરકમાં શું છે ને, દ્વીપ સમુદ્રમાં શું છે ને, કેવા લોકો ક્યાં હોય ને, કેવું ક્ષેત્ર ક્યાં હોય ને, મહાવિદેહ કેવું હોય ને, ફલાણું કેવું હોય ને, હું કહે છે કે એ અપ્રયોજનભૂત વિષયમાં કુતૂહલ વૃત્તિથી જો જીવ રોકાય લક્ષ રાખીને તો એને નુકસાન એ થાય છે કે જ્યારે એને પ્રયોજનનો વિષય સામે આવે ત્યારે ઉપરથી જાય, એનું ધ્યાન ન ખેંચાય, આ નુકસાન થાય છે. એટલે જ્ઞાનીઓ હંમેશા અપ્રયોજનભૂત વિષયનો દુર્લક્ષ કરવાનું કહે છે અને પ્રયોજનભૂત વિષય ઉપર ધ્યાન આપવાનું કહે છે. અને એ પ્રયોજનભૂત વિષય એટલે શું કે આ જીવે અત્યાર સુધી શું નથી કર્યું, ધર્મ સાધન તો બહુ કર્યા છે, શું નથી કર્યું અને હવે શું કરવું, આના ઉપર એની જિજ્ઞાસા હોવી જોઈએ અને એ પ્રયોજનભૂત ઉપર એને ઊંડા ઉતરવું જોઈએ એમ અહીંયા કહેવું છે. પછી થોડો વિષય બાકી છે, કાલના સ્વાધ્યાયમાં લઈશું.